તારીખ 30/5/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 569 અને 570 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 332
169/1569 પ્રવચન સાર 179 ગાથાના પ્રવચનમાંથી છે. જૈન પણ અને ખેલાડ જૈન પણ ક્યાં છે, કેવું છે, શું છે એ વિષય ઉપર આવો ચાલે છે. પહેલા એ વાત થાપી છે કે સ્વરૂપે કરીને સ્વભાવે કરીને તો બધા જીવો જીવ સ્વરૂપે અંદરના છે. જીવ સ્વરૂપી ભગવાન આત્મા પરિપૂર્ણ વિકરાળ મૂર્તિ એ સર્વ જીવોનું સ્વરૂપ છે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવોની પર્યાયમાં ફેર છે, તો પણ અંદર વસ્તુમાં મૂળ સ્વરૂપમાં કાંઈ ફેર નથી. સર્વ જીવો જેવા જીનેશ્વર છે એવા જ બધા જીવો છે. કોઈ જીવમાં કિંચિત માત્ર ફેર નથી. ભવી અભવી બધા જ જીવો એવા છે. ભવિ જેવા છે એમની અભવિ પણ સ્વભાવે તો એવા જ છે. હવે અહીંયા એ વાત લેવી છે કે રાગની યુક્તા તોડીને જીન સ્વરૂપને જે દ્રષ્ટિમાં લે અને અનુભવે તે અંતરના જૈન છે, ખરા જૈન છે, વાસ્તવિક જૈન છે. પર્યાયમાં શું છે કે જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિપણું છે ત્યાં સુધી સર્વ ગુણો અશુદ્ધ પરિણમે છે. મુખ્ય મુખ્ય બીજું શ્રદ્ધામાં પોતાના આવા જીન સ્વરૂપી આત્માનો સ્વીકાર નથી. સ્વીકાર નથી એટલે નકાર છે. અને પોતે જે અશુદ્ધ પર્યાય છું એવડો જ એવો જ આત્મા છું એવો સ્વીકાર ને એવો આદર છે. એવો પર્યાયમાં એવો બહુ મોટો ફેર છે કે પોતાના જીન સ્વરૂપને સ્વીકારવામાં નકાર છે. એવો હું નહીં, એવો હું નહીં. જાણે અજાણે વિચારે વગર વિચારે એ ઊંધી શ્રદ્ધામાં એમ ચાલે છે કે હું આત્મા નહીં, હું આવો જીન સ્વરૂપી આત્મા નહીં, હું ફલાણો ફલાણો જે વર્તમાન અશુદ્ધ અવસ્થા છે એવો જ આખો આત્મા સદા એવો હું એવું શ્રદ્ધા સ્વીકારે છે. એ ફેર છે. જેવો છે એવો માનતો નથી. માનવાનું તો ચાલુ છે, શ્રદ્ધામાં માનવાનું ચાલુ છે. એટલે જે અશુદ્ધપણું છે, અશુદ્ધ અવસ્થા છે, પુદગળ સહિતની અવસ્થા છે, રાગ સહિતની અવસ્થા છે, એમ રાગને અને પુદગળની શેરભેર કરી અથવા રાગ અને પુદગળ સ્વરૂપે જ હું શેરભેરમાં પાછો આવો આત્મા હું ભેગો એમ નહીં, એવો જ હું રાગરૂપી જ હું, શરીર રૂપે જ હું એવું જે એને શ્રદ્ધાથી શ્રદ્ધાપૂર્વક અનુભવ ગોચર થાય છે એ એના મૂળ સ્વરૂપનો નકાર છે. વગર વિચારે પણ મૂળ સ્વરૂપનો એમાં નકાર આવે છે. નકાર છે એ અશુદ્ધતા છે અને આ જે સ્વીકાર છે એ અશુદ્ધતા છે. રાગ અને દેહ સ્વરૂપે પોતાપણાનો સ્વીકાર છે એ અશુદ્ધતા છે અને મૂળ સ્વરૂપનો નકાર છે એ પણ અશુદ્ધતા છે. હે પણ ક્યાંક તો માન્યતા તો કઈ કામ કરે છે ને, તો કોણ હું કેવો હું એ તો આવે છે કે નહીં? આખા ગામમાં બુદ્ધિ વાત નું હું મારું નહીં, પણ ક્યાંક પોતા એનું પોતાપણું છે કે નહીં? એટલે એ કેવા સ્વરૂપે, કેવા અસ્તિત્વ સ્વરૂપે, કેવી સત્તા સ્વરૂપે પોતાને સ્વીકારે છે, એ મુખ્ય વાત છે. તો અહીંયા એમ કહ્યું કે જીવ સ્વરૂપને જે દ્રષ્ટિમાં લીએ અને અનુભવે એ અસ્થિ લીધી. નાસ્તિથી રાગની એકતા તોડીને પાછી એમ નહીં કે રાગની એકતા એવી ને એવી જળવાઈ રહી પૂર્વવત, અને અમને અનુભવ છે અને અમારી દ્રષ્ટિ તો આત્મા ઉપર જ છે, એ વાત પાછી બરાબર નથી. બે પડખા ચોખ્ખા અનેકાંતપણે અસ્થિ નાસ્તિથી રાગની એકતા તોડીને જીન સ્વરૂપને જે દ્રષ્ટિમાં લે અને અનુભવે તે અંતરના જૈન છે, તે વાસ્તવિક જૈન છે. વેશમાં જૈન પણ નથી, કુધર્મમાં જૈન પણ નથી, દેરાસર જાય ને પૂજા કરે એમાં જૈન પણ નથી, અને જૈનપણાના સાધુનો વેશ લેતો પણ એમાં જૈન પણ નથી. બારમાં કપડાં કાઢીને નગ્ન થઈને બેઠા માટે તે જૈનપણું છે એમ નગ્ન દિગંબર મુનિ દીક્ષા અંગીકાર કરે તેથી જૈનપણું છે એમ પણ નથી. વળી દીક્ષા અંગીકાર કરીને પંચમા વ્રત પાળે છે, જીનોક્ત વ્યવહાર પાળે છે, બીજી રીતે કહીએ તો માટે જૈનપણું છે એમ પણ નથી. પણ જીનોક્ત વ્યવહાર પાળે ને જૈન પણ નથી કે ના એમ પણ નથી. પહેલી શરત લીધી કે રાગની એકતા તોડવીને જીન સ્વરૂપને દ્રષ્ટિમાં લે અને જીન સ્વરૂપ એવો પોતાનો આત્મા છે એનો અનુભવ કરે કે હું આવો પરિપૂર્ણ વિતરાગ મૂર્તિ એવો હું એમ જો અનુભવ કરે તો જૈન પણ છે. બાકી પંચમાવ્રત પાળે છે માટે તે જૈન પણ છે એમ નથી. ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત લઈ લીધો. બીજી બધી ક્રિયાકાંડમાં જૈન પણ છે એ તો વાત ન રહી, પણ નગ્ન દિગંબર દીક્ષા અંગીકાર કરીને પંચમાવ્રતનું નિરતિચાર પાલન કરે જેને જીનોક્ત વ્યવહાર કહે છે, 28 મૂળ ગુણોનું નિરતિચાર પાલન કરે એટલે કે એના નિમિત્તે ઉદ્દેશિક બનાવેલો એક કણ પણ અનાજનો ન લે ને પાણીનો એક બિંદુ ન લે એવા ચોખા નિરતિચાર પંચમાવ્રત 28 મૂળ ગુણનું પાલન કરે તો એમાં જૈન પણ છે એ વાત નથી. જૈન દર્શનનો વિષય તાત્વિક રીતે પકડવા જેવો છે. બહારમાં ક્રિયાથી અને ભાષા જ્ઞાનથી જૈન પણ આવી જતો નથી. જૈન પણ તો પરમાત્મા એને કહે છે, ભગવાને આમ સ્થાપેલી વાત છે એમ કહે છે. ભગવાનના શ્રીમુખેથી દિવ્ય ધ્વનિમાં પ્રસિદ્ધ થયેલો આ વિષય છે. કોઈ અમારા ઘરનું વાંકીએ છીએ એમ નથી એમ કહે છે. જૈન પણ તો પરમાત્મા એને કહે છે કે વસ્તુ પોતે જીન સ્વરૂપે છે, વિતરાગ મૂર્તિ અખંડાનંદનાથ પ્રભુ છે, એની જેને દ્રષ્ટિ થઈ અને રાગની વિકલ્પની દ્રષ્ટિ છૂટી ગઈ એને જૈન કહે છે. આમ જૈન પણ કહે છે અસ્થિથી જે પ્રકારે જૈનપણું છે એ વાત મુખ્ય છે. જ્યારે અસ્થિથી જૈનપણું હોય ત્યારે યથાયોગ્ય ગુણસ્થાને ગુણસ્થાન અનુસારના વ્યવહારના પરિણામ મર્યાદિત કષાય થઈ ગયો હોવાથી ચારિત્રમૂળનો કષાય પણ ગુણસ્થાન અનુસાર મર્યાદામાં પ્રવર્તતો હોવાથી તેને તે ગુણ સ્થાને વ્યવહારના તે પ્રકારના યથાયોગ્ય પરિણામ હોય છે, મર્યાદા બહારના પરિણામ ઉત્પન્ન થઈ શકતા નથી, ઉત્પન્ન કરી શકાતા પણ નથી. જેમ કોઈ આર્ય માણસને એમ કહે કે તમે ફલાણાનું ખૂન કરી આવો તો તમને ન્યાલ કરી દઈએ, કે પણ અમારા પરિણામ થઈ શકે એવું નથી. એ અમારા પરિણામમાં એ પ્રકાર ઉત્પન્ન થઈ શકે એવો નથી, એનો એટલો નિષેધ ને નકાર છે કે સ્વયંથી એ પરિણામ કરવા તો અશક્ય ને અસંભવિત છે. એવી જ રીતે જેની સ્વભાવ સ્થિરતા વધી ગઈ અને એ સ્થિરતા અનુસાર જે શુદ્ધિમાં વિચરે છે, શુદ્ધિમાં પ્રવર્તે છે, એને જે તે ગુણ સ્થાનની અશુદ્ધિ ખલાસ થઈ છે એ ઉત્પન્ન થવી અશક્ય છે, અસંભવિત છે, બની શકતો નથી. જૈન પણું તો પરમાત્મા એને કહે છે કે વસ્તુ પોતે જીવ સ્વરૂપે છે, અંદરમાં પોતે છે, વિતરાગ મૂર્તિ અખંડાનંદનાથ પ્રભુ છે. જો આધિદીપની બહાર અસંખ્ય સમ્યક દ્રષ્ટિ અને પંચમ ગુણ સ્થાન વર્તી તિર્યંચ શ્રાવકો છે, ચોથા ગુણ સ્થાન વર્તી અને પાંચમા ગુણ સ્થાન વર્તી અવિરતિ અને દેશવિરતિ શ્રાવકો તિર્યંચના બાહ્ય દેખાવના ખોળિયામાં અને પર્યાયમાં દેખાય છે. એ નથી જે દેરાસરમાં દર્શન કરવા જતા છે, અને દેરાસર તમે સ્વયં ભ્રમણ સમુદ્રમાં એ દેરાસરમાંજીને નથી તીલું કરતા, કે નથી એને કોઈ જૈનપણાનો બહારમાં વેસ્ટ દેખાતો, છતાં એ ખરા શ્રાવક છે, સાચા શ્રાવક છે, ભગવાનના કેવળ જ્ઞાનમાં એ નોંધાયેલા શ્રાવક છે. આ જ્ઞાતિમાં નોંધે છે ને તમે અમારા જૈન છો, એટલે જે કાંઈ લાણું ફાણું થશે આ એટલા હાથો આમ તો નોંધાવે છે, એ બધું તમને મળશે. અહીંયા કહે છે ભગવાન કે કેવળ જ્ઞાનનું લાણું તમને આગળ જતા મળશે, એવા તમે નોંધાયેલા શ્રાવક છો, બાકી બધા રખડી મળશે. જે સ્વીકારતા નથી અંદરમાં પોતાના વિતરાગ સ્વરૂપને, એ બધા પરિભ્રમણમાં રખડશે, દુઃખી થશે, અનંત 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 દુઃખી થશે, અનંતકાળ પર્યંત દુઃખી થશે. આ મર્યાદિત કાળમાં પરિપૂર્ણ પરમાનંદ દશાને પામી જશે. સહેલો કે અઘરો એક જ તો છે, બીજો રસ્તો જ નથી ને. પછી સહેલાનું વિશેષણ આપો જે અપેક્ષા ઘટાવીને, અઘરાનું વિશેષણ આપો જે અપેક્ષા ઘટાવીને, કહો તે કહો. વસ્તુ તો જે છે તે છે, અને એને પ્રાપ્તિ ને અનુભવનો ઉપાય ને માર્ગ પણ જે છે તે છે. ત્રણેય કાળને વિશે એક જ પ્રકારે છે, કોઈ પ્રકારે કોઈ જીવ માટે કોઈ ક્ષેત્રને વિશે ક્યાંય કિંચિત માત્ર ફેર છે એમ નથી, સદા એક પ્રકારે છે. અનભ્યાસ એ કઠણ છે ને અઘરો છે, ને અભ્યાસ એ સહજ ને સુગમ સરળ સહેલો છે. એ રીતે રાગની અને વિકલ્પની દ્રષ્ટિ છૂટી ગઈ અને જૈન કહેવામાં આવે છે. આ જૈન પણ છે ખરેખર, બાકી બધું નામ છે, પણ નામમાં કામ નથી કે નામમાં ગુણ નથી, એના જેવું છે. નામ હોય લક્ષ્મીકાંત, કાંત એટલે પતિ, અને માગે ભીખ, એના જેવું છે. ભીખ માગનાર ચીંથરે હાલ દરિદ્રી હોય, અને નામ એનું લક્ષ્મીકાંત હોય, એમ જીન સ્વરૂપી આત્માનો નકાર હોય, જીનેશ્વર દેવની આજ્ઞાઓનો વિરુદ્ધ હોય, એના ઉપર પગ દેતો હોય, પગ દઈને ચાલતો હોય અને નામ પાડે કે અમે તો જૈન છીએ, એ ગુરુદેવ દ્રષ્ટાંત આપતા એવું છે. સાકરના બારદાનમાં કર્યાતું ભરેલું છે, બારદાન ઉપર નામ લખેલું છે સાકર, અંદરમાં કર્યાતું ભર્યું છે પૂથળામાં. 570 પ્રશ્ન કર્યો છે કે ત્રિકાળી દ્રવ્યના આશ્રયથી નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થાય તે સમયે હું આ આનંદને અનુભવું છું એવો ખ્યાલ આવે એમ પૂછે છે. કે ખ્યાલ આવવો જોઈએ, પ્રશ્ન પૂછનારનું વજન શું છે, કે જે તે વાતનો ખ્યાલ બરાબર આવે છે ત્યારે સંતોષ થાય છે. તો નિર્વિકલ્પ આનંદના અનુભવના કાળમાં અનુભવ વખતે આનંદનો આવો અનુભવ મને થઈ રહ્યો છે એવો ખ્યાલ આવે છે કે નહીં? તો ખ્યાલ આવતો હોય તો સારું, ને ન આવતો હોય તો પછી ખ્યાલ ના આવે ને આનંદ અનુભવાઈ જાય એનો તો કઈ અર્થ નહીં એમ કહે છે. આ તો આવો એવો ખ્યાલ આવતો હશે કે નહીં આમ પ્રશ્ન કર્યો છે. કે ઉત્તર, નિર્વિકલ્પ અનુભૂતિ કાળે આનંદનું વેદન છે પણ વિકલ્પ નથી. ખ્યાલ વાળો જે વિકલ્પ વાળો જે ખ્યાલ છે કે આમ થાય છે એ પ્રકારનો વિકલ્પ ત્યાં નિર્વિકલ્પ દશાના કાળમાં હોતો નથી. કેમ કે નિર્વિકલ્પ દશા અને સ્વવિકલ્પ દશાનો એક કાળ હોતો નથી. ઉપયોગ નિર્વિકલ્પ થાય ત્યારે એને સ્વવિકલ્પણું ન રહે, અને સ્વવિકલ્પણું ન રહે તો સ્વવિકલ્પ દશામાં જે ખ્યાલ ચાલે છે એ પ્રકારે એને ચાલે નહીં એમ કેમ છે. નિર્વિકલ્પ અનુભૂતિ કાળે આનંદનું વેદન છે પણ વિકલ્પ નથી. આનંદનું નિર્વિકલ્પ આનંદનું નિર્વિકલ્પ સ્વરૂપના અનુભવરૂપ વેદનમાં પણ, વેદનમાં તો અમસ્થ વિકલ્પ નથી, વેદન પોતે જ નિર્વિકલ્પ સ્વરૂપે છે. આ સાતા સાતાનું વેદન છે એ વેદનમાં વિકલ્પ નથી ને વિકલ્પમાં વેદન નથી. વેદનને તપાસે તો જે પીડા થાય છે એમાં વિકલ્પ છે, વિકલ્પમાં વેદન નથી ને વેદનમાં વિકલ્પ નથી. તો નિર્વિકલ્પ અનુભૂતિના કાળમાં આનંદનું વેદન તો છે પણ વિકલ્પ નથી. નિર્વિકલ્પ અનુભૂતિ પૂરી થયા પછી વિકલ્પમાં આવે છે ત્યારે ખ્યાલમાં આવે છે કે આનંદનો અનુભવ થયો છે, મને આવો આનંદનો અનુભવ થયો છે એમ એના જ્ઞાનમાં એની બરાબર પૂરા થયેલા આનંદની ચોક્કસ સ્મૃતિ ઊભી થાય છે. જેમ કોઈ ચીજ સારી ખાધી હોય અને પછી એનો હોડકાર આવે, કસ્તુરી છે બહુ તીવ્ર વાસવાળી ચીજ છે, ખાધી હોય ને એનો હોડકાર આવે તો હોડકારમાં સ્વાદ નથી પણ સાર સ્વાદની સ્મૃતિ છે કે આવા સ્વાદવાળી ચીજ મેં ખાધી છે એમ. નિર્વિકલ્પ આનંદ પૂરો થયા પછી નિર્વિકલ્પ પરિણતિનો હોડકાર ચાલુ છે, જ્ઞાન ધારાનો હોડકાર ચાલુ છે, સાથે વર્તતી જે વિકલ્પવાળા જ્ઞાનની દશા એમાં ખબર પડે છે કે આવો વિતરાગી આનંદનો અનુભવ, આવી વિતરાગી શાંતિનો અનુભવ ક્ષણ પહેલાં વર્તતો હતો એમ અનુભવનો ખ્યાલ બરાબર આવે છે, ઉપયોગી રીતે વિકલ્પાત્મક થાય તો. કોઈ જીવોનો તો એવો ઉપયોગ પણ નથી જતો કે આનંદ કેવો અનુભવમાં આવ્યો, એવો વિચાર કરવા ઉપયોગ નથી જતો. પણ આનંદનો પિંડ છે એના ઉપર ઉપયોગ રહે છે, અથવા વિચાર રહે છે, ખ્યાલ રહે છે, ખ્યાલવાળો વિકલ્પવાળો ઉપયોગ. અને પોતાના આનંદ સ્વરૂપને ચિંતમનમાં ને લક્ષમાં રાખે છે, પર્યાયનો ખ્યાલ ન પણ કરે. ખ્યાલ કરે ત્યારે ખ્યાલમાં આવે, અને ખ્યાલ ન કરે ત્યારે ખ્યાલ ખ્યાલમાં ન હોય. તો એની કોઈ આવશ્યકતા નથી, જરૂરી નથી કે એવો વિકલ્પ એને આવવો જ જોઈએ. આવી જાય છે, આવી જાય ખરો, કેમ કે એવો એને આનંદ કદી ભૂતકાળમાં અનંતકાળમાં ક્યારે પણ પૂર્વે અનુભવ ગોચર થયો નહોતો, તેથી તે અનુભવ ગોચર થાય છે અપૂર્વ આનંદ. તો એનો ખ્યાલ પકડાઈ જાય છે, ખ્યાલ આવી જાય છે. ખ્યાલ લેવો પડે કે ખ્યાલ કરવો પડે એમ નથી, ખ્યાલ છે જે આવી જાય છે. એ વિકલ્પમાં આવે ત્યારે ખ્યાલમાં આવે કે આનંદનો અનુભવ થયો છે, અથવા આવો અનુભવ થયો હતો, ચાલતો હતો. પણ આનંદના અનુભવ કાળે આનંદ અનુભવું છું તેવો ભેદ નથી, વેદન નથી. જો આ ભાષા કેવી વાપરી, ફરીને કહ્યું એમાં ફેર્યું. પહેલી લીટીમાં એમ કહ્યું હતું કે નિર્વિકલ્પ અનુભૂતિના કાળે આનંદનું વેદન છે પણ વિકલ્પ નથી. અહીંયા કહે છે કે આનંદ અનુભવું છું તેવો ભેદ નથી. ભેદ અવસ્થામાં એક અવસ્થાને પકડીને ભેદ ઉત્પન્ન થતો નથી. અભેદ દ્રવ્યના ગ્રહણમાં એક અવસ્થાના ગ્રહણનો ભેદ પકડાતો નથી, ભેદ ઉત્પન્ન થતો નથી, ભેદ જ નથી એમ લીધો. પહેલાં વિકલ્પ નથી એમ કહ્યું, હવે એમ કહ્યું કે ભેદ નથી એમ કહ્યું. ભેદ વિકલ્પ નથી, વિકલ્પ નથી એનો અર્થ કે ભેદ વિકલ્પ નથી. એવો ભેદ પડે, એવો રાગ પણ ઊભો થાય તો એ વિતરાગી દશા ક્યાં રહી એમ કહે છે. વિતરાગી દશામાં રાગ નથી ને રાગમાં વિતરાગી દશા નથી. જેટલે અંશે વિતરાગી દશા છે એટલે અંશે ચોખ્ખી વિતરાગી દશા છે. ભલે પૂર્ણતા ન હોય, તારતમ્યતા એ પૂર્ણ વિતરાગતા ન હોય, પણ છે જેટલી છે એટલી વિતરાગતા છે, એમાં રાગ નથી. એટલે એ કહ્યું આનંદની દશામાં વિકલ્પનું સ્થાન નથી. આગળ પાછળ આનંદ સંબંધીનો પણ પાછળથી વિકલ્પ આવે છે તો પણ અનુભવના કાળમાં એવો ભેદ પડતો નથી. ભેદ છે એ તો અંતરાય છે, એટલે કે તમે અમારી બેની વચ્ચે તમે ભેદ પડાવવામાં ગાઢ સંબંધ હોય, ગાઢ મૈત્રી હોય, અને કોઈ વચમાં એકબીજાની વાત બીજી જુદી આડી અવળી રીતે કરે અને મન ઊંચા થાય તો ખ્યાલમાં આવે કે આ પ્રવૃત્તિ કોઈ સમજણથી બરાબર કરવામાં આવે છે, વચ્ચે આતરો પડાવવાનો આમાં પ્રયત્ન ચાલે છે, તો સમજણવાળા એમ કહે છે ભાઈ એવી વાત તમે કરશો નહીં, અમારી વચ્ચે ભેદ પડાવશો નહીં. આનંદનો વિકલ્પ, પોતાના ને પોતાના આનંદનો વિકલ્પ, તે ભેદ પડાવનાર છે. અનુભવમાં આનંદના અનુભવમાં એ ભેદ પડાવનાર વિકલ્પ છે. માટે વિકલ્પ આદરણીય નથી. આમ લીધું છે ખુદ પોતાના આનંદની દશાનો વિકલ્પ ઉપાદેય નથી, આદરણીય નથી, તો પછી બીજો વિકલ્પ કયો આદરણીય રહ્યો? જે સુખ ને જે આનંદ માટે એના પ્રયોજનથી એને પ્રયત્ન ઉપાડ્યો, પુરુષાર્થ ઉપાડ્યો, એ આનંદ થયો તો કે એનો ખ્યાલ, વિકલ્પવાળો ખ્યાલ લઈએ તો ઠીક ને? આ પ્રશ્ન તો ત્યાંથી ઉપડ્યો છે કે એને ખ્યાલમાં આવે ત્યારે સંતોષ થાય છે, કંઈક વિકલ્પવાળા ખ્યાલમાં બધી વાત આવે ત્યારે એને સંતોષ થાય છે, એવી એક એને ટેવ પડી ગઈ છે. કહે છે કે પણ નિર્વિકલ્પ અનુભવના કાળમાં એ ખ્યાલ નહીં હોય તારો, કેમ કે ખ્યાલ તો ભેદ છે, ત્યાં ભેદ વિકલ્પ છે, એ અંતરાય છે. આનંદના અનુભવનો એ સાક્ષાત અંતરાય છે, એવો ભેદ અનુભવના કાળે રહેતો નથી, હોતો નથી અને જરૂરી પણ નથી, એની જરૂર છે એવું પણ નથી, એમ છે. ના, અસંખ્ય સમયનો થાય છે, કેમ કે છદ્મસ્થનો ઉપયોગ જ અસંખ્ય સમયનો છે. જ્યારે ઉપયોગ કોઈ પણ પદાર્થ ઉપર મૂકે છે ત્યારે અસંખ્ય સમય પછી ફરે છે, અને ત્યારે જ એને સ્થૂળપણે કોઈ પદાર્થ ખ્યાલમાં આવે છે. બહારમાં પણ જે તે પદાર્થનો ઉપયોગ જાય છે ત્યારે અસંખ્ય સમય ત્યાં એનો ગ્રહણ થાય છે, ગ્રહણ કરવામાં અસંખ્ય સમય લાગે છે પદાર્થને. મતિ જ્ઞાન પહેલાં થાય છે, એમાં અવગ્રહ, યા, અવાય, ધારણા એવા ચાર પદ પડે છે, અસંખ્ય સમય જાય છે. ભલે જગન્ય અસંખ્ય, જગન્ય અંતર્મૂર્ત છે એ, પણ એ અસંખ્ય સમયનો ઉપયોગ છે. એટલે અસંખ્ય સમયનો ઉપયોગ હોય અને એને ખ્યાલમાં ન આવે એમ ન બને છે. 5 સેકન્ડથી ઓછો એક વીજળીના ઝબકારા જેમ પસાર થઈ જાય છે અસંખ્ય પ્રદેશથી. આનંદ અને જ્ઞાનનો એક પ્રકાશ છે, વેદન છે, સર્વ પ્રદેશેથી જેમ વીજળીનો કરંટ પસાર થઈ જાય અને વેદાઈ જાય, વેદાય છે કે નહીં, કરંટ તો વેદનમાં આવે છે, ઝણઝણાટી એની, એમાં આનંદની ઝણઝણાટી છે અસંખ્ય પ્રદેશે એને વેદાય છે, જ્ઞાનમાં પણ અનુભવાય છે, પણ ત્યાં વિકલ્પ હોતો નથી. અનુભવાય છે તો પણ ત્યાં વિકલ્પ હોતો નથી. એમ તો બહુ ફેર બહુ મોટો છે, એટલે ફેર ભેદ પડે છે. વિકલ્પ અને નિર્વિકલ્પની દશામાં ફેર બહુ મોટો છે, અંધારું અને પ્રકાશ જેટલો ફેર છે, અથવા શાંતિ અને અશાંતિનો ફેર છે, સુખ અને દુઃખનો ફેર છે, એટલે એટલે બરાબર ખ્યાલમાં આવે છે. એમ એની ઉપમા દેવાય છે કે પાણીની માછલી કોઈ બહાર કાંઠે આવે ઉડીને, ભલે કાંઠો ઠંડો શીતળ હોય, પાણીવાળો હોય, તો પણ એમાં એ તરફડાટ નાખે છે, ત્રાસ પડે છે, પાણી વિના એને 1 સેકન્ડ પૂછાતું નથી, ઉછળે છે. ઠંડા ઠંડી રેતીમાં પડી હોય તો ઉછાળો નાખે, રહી ન શકે પાણી વિના. એમ નિર્વિકલ્પ શાંતિ એટલી બધી વિલક્ષણ છે કે બહારમાં હજી આત્મ સ્વરૂપનો વિકલ્પ હોય, હજી છૂટે નિર્વિકલ્પ દશાથી ત્યારે સીધો તો તીવ્ર કષાયમાં કોઈ આવે નહીં. જેમ સીધો કોઈ તીવ્ર કષાયમાંથી અકષાય ભાવમાં જાય નહીં, મન થઈને જાય, એમ નિર્વિકલ્પમાંથી નીકળે અકષાય ભાવમાંથી ત્યારે સીધો તીવ્ર કષાયમાં તો જાય નહીં. એને અત્યંત કષાયની મંદતાવાળો સ્વરૂપનો, ચિંતનનો સ્વરૂપનો વિકલ્પ હોય, સ્વભાવનો વિકલ્પ હોય અને અનુભવ પણ સ્વભાવનો હોય, વિકલ્પનો વિષય ને અનુભવનો વિષય બે એક જ વિષય હોય, તો પણ વેદનમાં બહુ મોટો ફેર છે. એ કષાયની મંદતાની, સાતાની શાંતિ એને ત્યાં અસાતા ઉપજાવનારી છે, દુઃખ ઉપજાવે છે, અશાંતિ ઉપજાવે છે, એટલો ફેર છે. એટલે બે વચ્ચે આંતરો બહુ મોટો છે, એટલે બે દશા વચ્ચે સ્પષ્ટ જુદો ખ્યાલ પડે કે આ જે દશા હતી એ આ નથી ને આ છે તે આ નથી. જે નિર્વિકલ્પ આનંદમય દશા હતી, જે સ્વરૂપના અનંત સામર્થ્યની સાથે તન્મય થઈને લપેટ થઈને અભેદ થઈને પ્રવર્તનારો ભાવ હતો, એ વિકલ્પમાં નથી, વિકલ્પમાં આવતા એ પ્રકાર નથી. એટલે એ બે વચ્ચેનો જે તફાવત છે એ સ્પષ્ટ ખ્યાલમાં આવે છે. એ રાગનો કોણ ઉત્પન્ન થઈ ગયો, એ સ્વભાવથી વિરુદ્ધ જાતિનો કોણ ઉત્પન્ન થઈ ગયો. જેમ આંખમાં કણું છે એ પણ પોસાતું નથી, ખૂબ ઝીણું છે, રહેવા દો ને, એમાં શું માથાકૂટ કરવી, અવડા મોટા એક ઇંચની આંખમાં એક દોરાવાથી નાનું નાનામાં નાનું કણું હોય હોય ના ટોપકા જીવડું, પણ એ ખૂંચા કરે છે. શું કણું છે એ કણું એટલે કસ્તર છે એ તો ખરેખર, પણ ખૂંચા કરે છે કેમ કે એને રહેવાની ત્યાં કોઈ જગ્યા નથી. એ જ્ઞાનના આનંદના કણમાં, આનંદના સાગરમાં, આનંદના સ્થાનમાં, આનંદની ભૂમિમાં કશાય કણને રહેવાની જગ્યા નથી, એની સાથે એનું પોષણ નથી. એને એવું એ રાગનો કણ એને ખૂંચે છે, તેથી એ પરિપૂર્ણ વિતરાગ થાય છે. સમ્યક દ્રષ્ટિ શા માટે પૂર્ણ થાય છે? એને પૂર્ણ થવાનો કાયદો બાંધો, આનું શું કારણ? કે એની જે દશા છે એ શુદ્ધ સ્વરૂપ અનુભવશીલ થઈ ગયો છે, તેથી એને એની વિરુદ્ધતા સાલે છે, ખૂંચે છે, એટલે એને રાખીને વધારે વાત તો રહેતી નથી, પણ કાપીને ખલાસ કરે એ પ્રયત્ન ને એ પુરુષાર્થમાં સદાય જાગ્રત અને ઉદ્યમ મંત રહે છે. સમ્યક દ્રષ્ટિ નિષ્પ્રમાદી થઈને સદાય જાગ્રત અને ઉદ્યમ મંત હોય છે. આવો આનંદનો અનુભવ થયો છે, પણ આનંદના અનુભવ કાળે આનંદ અનુભવું છું તેવો ભેદ નથી, વિકલ્પ નથી. આવો અપૂર્વ આનંદ ચોથા ગુણ સ્થાને આવે છે. મુનિ દશામાં તો પ્રચુર આનંદની ભરતીઓ આવે છે, જેમ દરિયામાં ભરતી આવે એમ આનંદના સાગરની ભરતી પર્યાયના કાંઠે મુનિ દશામાં આવે છે. એટલે એ દશાની અંદર તો બધું જ જુદું છે. સંસારી જીવોથી મુક્ત થનારા જીવોની આખી લાઈન જુદી પડી જાય છે. ગૃહસ્થને એમ થાય છે, આ સંસારી પ્રાણીને, કે હું મરું નહીં તો સારું ને જીવતો રહું તો સારું. કોઈ મરણ નહીં છે, હે? આમ નામ જીવતો રહું તો સારું ને મરું નહીં તો ઠીક. આ તો દુર્ધર તપને એવા તપે છે, અથવા એવા નિમિત્તોની સન્મુખ જ રહે છે, જંગલમાં રહે છે. અહીંયા તો સર્પ મીઠી અનેક પ્રકારના મૃત્યુ થતા વાર ન લાગે એવા નિમિત્ત એની સન્મુખ આમે થઈને રહે છે જંગલમાં. હે, ઉલટું છે, સંસારી પ્રાણીથી બિલકુલ ઉલટું છે. સંસારી પ્રાણીને એમ છે કે બહારમાં બધી અનુકૂળતા અને સાતા ઉપજે એવા નિમિત્તોની વચમાં રહું તો સારું, ક્યાંય મને અસાતા ન થાય ને પ્રતિકૂળતા ન થાય તો સારું. ત્યારે આ સામે ચાલીને કોઈ વ્યવસ્થાને સ્વીકારતા નથી, એના ઉદ્દેશે થતી અનુકૂળતાની સાતાની કોઈ વ્યવસ્થાને, ભોજન પર્યંતની વ્યવસ્થાને પણ સ્વીકારતા નથી. એને મારા માટે કાંઈ નથી, ઉલટું છે આખો, એને એકલા જ રહીએ છે. આ બધાને બેકલા સિવાય ફાવતું નથી, એકલા ફાવતું નથી, આમને બે કોઈની સાથે ફાવતું નથી. બધું જુદું છે. એનું કારણ અંદર માંથી આનંદ નો વારંવાર પ્રચુર આનંદ ના ફુવારામાં એ બેસી ગયા છે, આવ્યા જ કરે છે અંદરથી આનંદ. એટલે આનંદની મસ્તીમાં ક્યાંય બીજું કાંઈ જોઈએ જ નહીં ને. પછી આ આનંદ મળી ગયો છે ને, મળતો રહે છે એટલે બીજું કાંઈ જોઈએ, એ તો દુઃખની ને લાચારીની દશા છે. જગતના પ્રાણીને એ સાતાઓ મેળવવા માટે દીનતા કરવી પડે છે. માગે છે કે નહીં, પૈસા જોઈએ, પૈસાથી બધી ચીજો જોઈએ ને, પરાધીનતામાં દીનતામાં પડ્યા છે. આ બધી દીનતા છોડી દે છે, કોઈ દીનતા ન જોઈએ મારે. અરે શરીર નિર્વાહ કે સંયમના નિર્વાહ અર્થે આહાર લેવામાં પણ એટલી દીનતા નહીં કે જે કે ગમે એવો આહાર આપે એટલે લઈ લે. એને નવધા ભક્તિથી વિધિપૂર્વક 46 દોષ રહિત જો આહાર નો યોગ હોય તો યોગ આહાર લઈએ, નહીં તો આહાર ગ્રહણ ન કરે. યાચના તો મુનિ કરે નહીં, યાચક વૃત્તિ તો સામે ચાલીને જાય, માગે એ મુનિ દશામાં હોય. કેમ કે સામાન્ય પ્રતિકૂળતા પડે તો તમને શું ખબર કે એને અનુકૂળ છે કે નહીં. જો સામે ચાલીને તમે કોઈને ત્યાં આહાર લ્યો, એ તો સામાન્ય ગ્રસ્થોમાં પણ એ પ્રકાર તો નથી કે સામે ચાલીને કોઈને ત્યાં આહાર લેવા જવું. મુનિ તો જાય નહીં, તો કેટલી દીનતામાં હોતા નથી. ઉત્કૃષ્ટ વ્યવહાર છે. સામાન્ય પ્રતિકૂળતા પડશે, એનો ભાવ અનુકૂળ છે કે નહીં, એનો સંયોગ અનુકૂળ છે કે નહીં, એનો વિચાર કર્યા વિના અવિવેકીની જેમ ગમે ત્યાં જઈને ઉભા રહી જાય, લાવો આહાર આપી દો, ઓરાવો અમને આહાર, એવું તો બને. એનો ભાવ જુએ, એ પણ ભક્તિ ભાવ જુએ, થોડી આહાર શુદ્ધિ જુએ, તો ત્યાં આહાર કરે ને. તો એની આહારની એટલી દિનવૃત્તિ વધી નથી, ભલે ગમે એટલા ઉપવાસ પડે, સ્વરૂપના આનંદમાં એ મસ્ત થઈ જાય છે, એવી દશા છે. શું કહે છે કે આનંદ છે, આનંદનો સાગર અંદર ભર્યો છે, મોજૂદ છે, એ પ્રત્યક્ષ જણાય છે, આ નજરે જણાય છે. પ્રત્યક્ષ તો પરોક્ષ છે, વ્યવહાર પ્રત્યક્ષ જેને કહીએ, તો ઇન્દ્રિય પ્રત્યક્ષ તો ખરેખર પરોક્ષ જ્ઞાન છે. અહીં તો અપરોક્ષ એવા પ્રત્યક્ષ જ્ઞાનમાં આનંદનો સાગર હિલોળા લેતો અંદરમાં જોવે છે. સીધા જ્ઞાનથી, વિકલ્પ વિનાના જ્ઞાનથી, રાગ વિનાના જ્ઞાનથી, અને એ આનંદની ભરતીમાં એ સ્નાન કરે છે, ડૂબકીઓ મારે છે, વારંવાર એ આનંદમાં ડૂબે છે. એને કોઈની આવશ્યકતા નથી, દીનપણું નહીં થવાનું કારણ આ છે કે એને કોઈની આવશ્યકતા નથી. સોગાનીજીએ તો એક પત્રમાં લખ્યું છે, બિના કિસી કે અભી પૂર્ણ હું, પોતાના હસ્તાક્ષરમાંથી વાત લખી પત્રની અંદર, કોઈના વિના હું અત્યારે જ મારાથી પરિપૂર્ણ છું, પરિપૂર્ણ આનંદની મૂર્તિ છું, પરિપૂર્ણ જ્ઞાનની મૂર્તિ છું, એવા અનંત દિવ્ય ગુણોની ખાણ સહિત જ છું, પૂર્ણ છું એટલે કોઈની અપેક્ષા રહેતી નથી. એ આનંદના સંબંધમાં ખુલાસા વાળો 570મો બોલ થયા. 571માં પણ પ્રશ્ન ઉત્તર લીધા છે. ચોથા ગુણ સ્થાને અનુભવ હોય કે એકલી શ્રદ્ધા હોય, તર્ક છે એની અંદર કે ચોથું ગુણ સ્થાન તો શ્રદ્ધાનું છે, અને અમે તો અમારા કુળધર્મે જૈન હોવાથી અમને જૈનમાં ત્યારથી જ જૈનની શ્રદ્ધા છે કે અમારા દેવ છે જિનેશ્વર દેવ છે, અમારા ગુરુ છે તે નિર્ગ્રંથ ગુરુ છે અને અમારા શાસ્ત્રો પણ એમના રચેલા સિદ્ધાંતો સિવાય અમે બીજાની શ્રદ્ધા કરતા નથી. પછી શ્રદ્ધા તો અમે જૈન હોવાથી જન્મથી જ અમે એમને એ શ્રદ્ધા છે, બીજું ક્યાં માન્યું છે, કોઈ ક્યાંય ગયા જ નથી. એવી શ્રદ્ધા હોય એટલે ચોથું ગુણ સ્થાન તો બધા શ્રાવક તો છે જ, જન્મથી શ્રદ્ધા તો અમને છે કે એમ ખરેખર છે નહીં, એવું જૈન પણ છે નહીં, એવી શ્રદ્ધાનું પણ સ્વરૂપ છે નહીં. ચોથા ગુણ સ્થાને આનંદ ના અનુભવ સહિત શ્રદ્ધાન હોય છે. 109 પ્રશ્નમાં તો એ કાર્ય લીધું હતું ને, આનંદ સાથે એને પ્રતિબદ્ધપણું છે, એને આનંદ સાથે પ્રતિબદ્ધપણું છે એવી વાત લીધી છે. આત્માની શ્રદ્ધાની દિશા આનંદ સાથે બંધાયેલી છે. આત્માના જ્ઞાનની સ્વસંવેદનની દિશા આનંદ સાથે બંધાયેલી છે, પ્રતિબદ્ધ થયેલી છે. અને આત્માના સ્વરૂપાચરણની દિશા આનંદ સાથે પ્રતિબદ્ધ થયેલી છે, બંધાયેલી દિશા છે, નિકટતમ બંધાયેલી દિશા છે. એ આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર હોય ને આનંદ ન હોય એવું કદી બને નહીં. એ પ્રવચનમાં વાત બહુ મોટી છે ગુરુદેવ, જુઓ તો ખરા આ શ્રદ્ધા જ્ઞાન અને આચરણને આનંદ સાથે પ્રતિબંધ છે, અવિનાભાવી સંબંધ છે. આત્માના સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર હોય ને એને આનંદ આત્માની આનંદ ને આત્માની શાંતિ ન હોય, બને નહીં કોઈ દિવસ. એટલે પૂછવામાં આવે છે કે અમને તો શ્રદ્ધા થઈ ગઈ છે, અમે તો આ બધું વાંચ્યું ને સાંભળ્યું, હવે એમ જ માનતા થઈ ગયા છીએ, માટે અમને શ્રદ્ધા થઈ ગઈ છે. એ વાત શ્રદ્ધાની એવી રીતે નથી. અને એ શ્રદ્ધાનું ઠેકાણું પણ કેવું છે એ બધું સમજવા જેવું છે. એ શ્રદ્ધાનું ઠેકાણું હતું નથી, એ તો એને શ્રદ્ધાનો રાગ કર્યો છે. અને આવા જ દેવ મને હું માન્ય રાખું, આવા જ શાસ્ત્ર હું માન્ય રાખું, આવા જ ગુરુ હું માન્ય રાખું, એવો એને હજી રાગ કર્યો છે, શ્રદ્ધા સંબંધિત રાગ. પણ હજી શ્રદ્ધા છે એ બીજી વાત છે, શ્રદ્ધા તો વિતરાગી પર્યાય છે. શ્રદ્ધા એ કોઈ રાગવાળી પર્યાય નથી, એ તો વિતરાગી પર્યાય છે, એમાં રાગનો અભાવ છે શ્રદ્ધામાં. તો એથી વિશેષ એને ખ્યાલ આવે એટલા માટે એમ કહેવાય છે કે જો તને શ્રદ્ધા થઈ છે તો એ શ્રદ્ધા થઈ ત્યારે તને આનંદ આવ્યો તો આ પૂછીએ છીએ. નિર્વિકલ્પ આનંદનો અનુભવ થયો તો તારી શ્રદ્ધા થઈ હતી એમ અમે ગણીએ. બાકી એમને માનતા માનતા માની લીધું, સ્વીકારી લીધું વિચારીને, માટે શ્રદ્ધા થઈ ગઈ એ વાતમાં કાંઈ માલ નથી. અંદર કેટલા લૂંચા પીડ્યા હોય એની તને ખબર હોતી નથી, એને પોતાને ખબર ન હોય. એકડો છે, આ એકડો રહેવો જોઈએ, બાકી બધા એકડા જ નથી, પછી નીકળવાનો ક્યાં પ્રશ્ન છે? હોય તો કે ન હોય તો કે ને, આપણે કઈ રાજી રાખવાનો આ પ્રકાર છે? કોઈ આ ધંધો ની પેઢી ચલાવવાનો પ્રકાર છે કે ભાઈ આ પેઢી અમારી હાલવી જોઈએ, આ અમારો સંપ્રદાય ચાલવો જોઈએ? પ્રશ્ન કરે છે લોકો. ગુરુદેવ દેવલોકમાં ગયા એટલે લોકો પ્રશ્ન કરે છે, તમારે ગુરુદેવ પછી છે કોણ? ગુરુદેવની પાટે બેહીને ગુરુદેવની જેમ સંપ્રદાય ચલાવે એવું કોઈ છે કે નહીં? કોઈને નિમી ગયા કે નહીં એમ પૂછે છે. હું એમ કહું છું પણ એમને આ સંપ્રદાય નહોતો ચલાવતો, આ પેઢી ચલાવવાનો એમનો અભિપ્રાય નહોતો, એટલે એ ગોઠવણ કરવાની ઉપાધિ એમણે કરી નથી. ઠીક, નવા નવા પરિવર્તન કર્યું ને, ઘણાને ખબર નહીં. એ વખતે લોકો એમ પૂછતા, સાહેબ અમારે દીક્ષા લેવી છે તમારી પાસે, બીજા અમારા ગુરુ તમને અમારે ગુરુ કરવા છે, પણ કે અમે દીક્ષા આપતા નથી. કેમ કે સાધુ દીક્ષા આપે, આચાર દીક્ષા આપે. આચાર્યને સાધુની દિશામાં આવે એ દીક્ષા આપે. અમે કોઈને દીક્ષા ભિક્ષા આપતા નથી ને એ રીતે કોઈને શિષ્ય કરતા નથી. અહીં તો આ વાત જ્ઞાનમાં આવી છે એ જાહેર કરીએ છીએ, સમજવું હોય એ સમજે, અહીંયા આવો ને રહ્યો ને સમજો એ પણ કહેતા નથી. કે આવ્યા છો તો રોકાઈ દીજો ને હવે હમણાં જાતા નહીં કોઈને. આ વાત છે, જેને હિત કરવું હોય, અંગીકાર કરવો હોય તો સાંભળે. અમે અમારા રસ્તે, તમે તમારા રસ્તે, આમ છે. લગ્ન દિગંબર દિશામાં આત્માના આનંદની ભરતીમાં ક્ષણે ક્ષણે પરિણમતા હોય, એ પ્રતિક્ષણે આનંદના નિર્વિકલ્પ ઉપયોગના વેદનમાં આવે સપ્તમ ગુણ સ્થાને, એને સાધુપણાનું ભાવલિંગ કહ્યું છે. એ પૂર્વક, એવી દશા પૂર્વક બારમાં તિલતુષ માત્ર પરિગ્રહ ન હોય એને દ્રવિલિંગ કહ્યું છે. લગ્ન દિગંબર દશા અને તિલતુષ માત્ર પરિગ્રહનો અભાવ સર્વ પ્રકારના એને દ્રવિલિંગ કહ્યું છે. આમ દ્રવિલિંગ અને ભાવલિંગ ચોખ્ખું હોય ત્યારે એને સાધુ, એમાં પણ જે ઉત્કૃષ્ટ દશાએ પહોંચે, સારી દશાએ પહોંચે, જગન્ય દશાએ ન રહે, એ આચાર થાય છે. જેને ક્ષોક્ષમવાદીનો પણ એવો પ્રકાર હોય કે શાસનમાં આવનારા જીવોને અથવા બીજા સાધુઓને એ ઉપદેશ આપી શકે, આચરણ પડાવી શકે એ વગેરે કરવાનો, જેનો એ પ્રકારનો યોગ પણ હોય છે, એવા આચાર્ય હોય છે. દ્રવિલિંગ પણ નથી, લગ્ન પણ ઉઠ્યું છે, પણ દેશી કહાર ને અનેક પ્રકાર, જંગલમાં નહીં રહેવું, શહેરમાં રહેવું, પોતાની બધી અનેક જાતની વ્યવસ્થાનો સ્વીકાર કરવો, આહારની વ્યવસ્થા થવી, એ બધું એ દ્રવિલિંગમાં પણ ખપતો નથી. 28 મૂળ ગુણ ચોખ્ખા હોય, પ્રાણ જાય તો પણ એના નિમિત્તે થયેલું કાંઈ સ્વીકારે નહીં, એવું બહારની અંદર જેનો ચોખ્ખો ઝીણવટ વ્યવહાર હોય છે, આનંદ હોય તો એ હોય, આનંદના આધારે પાછો એમ, એકલો કશાયની મંદતાના આધારે પણ એ. અત્યારે તો એટલી કશાયની મંદતા કોઈ જીવન નથી, આનંદ સહિત એવો આ વ્યવહાર હોય. દ્રવિલિંગી હોય ને ભાવલિંગી ન હોય તો એનો બહારનો વ્યવહાર ચોખ્ખો હોય. મરી જાય તો, પ્રાણ જાય તો ઉદ્દેશ આહારનો કણ ન લે, ચોખ્ખો વ્યવહાર હોય. દ્રવિલિંગી જંગલમાં વસતા હોય, શાસ્ત્રોનો અધ્યયનને પૂરેપૂરી ક્રિયાઓ નિર્દોષ નિરતિચાર, પણ એ તો અભવિપર્યંત સંભવિત છે. એવો વ્યવહાર અભવિપર્યંત સંભવિત છે, એવું શાસ્ત્ર જ્ઞાન 11 અંગ ને 9 પૂર્વનું અભવિપર્યંત સંભવિત છે. બે જ્ઞાન ને આચરણ બે હોય, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ કહે છે ને, પણ ત્યાં મોક્ષની શૂન્યતા છે, અભવી છે. ભવી એના જેવા હોય તો પણ એ બે સરખા છે. આત્મજ્ઞાન છે અહીંયાથી પાયો છે, અને આત્મશ્રદ્ધા ને વેદનથી પાયો છે, ત્યાં ભગવાનની મોહર લાગે છે. જેમ સરકારની મોહર લાગે ત્યારે એની કિંમત છે, એમ નિર્વિકલ્પ આનંદના અનુભવની શ્રદ્ધાના કાળમાં મોહર છાપ પડે ત્યારે વિતરાગ માર્ગની મોહર લાગી, ભગવાનના માર્ગની, જિનેશ્વરના માર્ગની મોહર લાગી, ત્યાં સુધી બધું થોથે થોથા અનંત વાર કરી ચૂકેલું, બધું પૂર્વાનું પૂર્વ છે, અપૂર્વ કાંઈ થયું નથી. એટલે એમ કહે છે કે પહેલું આ કરવાનો પ્રયત્ન કર, એવી શ્રદ્ધા કર કે જે કાળે આત્માનો આનંદ પ્રગટે. તો એકલી શ્રદ્ધા હોય કે અનુભવ હોય કે ચોથા ગુણ સ્થાને આનંદના અનુભવ સહિત શ્રદ્ધાન હોય છે. આનંદ વગરનું કોરું શ્રદ્ધાન એને શ્રદ્ધાન એવું નામ જ આપતા નથી. એટલે સન્મુખ થયો હોય તો હજી શ્રદ્ધા થઈ એમ નથી કહેવાતો. કોઈ જીવ સમ્યક સન્મુખ થાય સ્વરૂપનો નિશ્ચય કરીને, પણ અનુભવ ન થાય આનંદનો ત્યાં સુધી એની શ્રદ્ધા કેવી છે એમ પૂછવામાં આવે ચોખ્ખે ચોખ્ખું, તો એની શ્રદ્ધા હજી મિથ્યા શ્રદ્ધા છે, દર્શન મિથ્યા છે એમ છે. જ્યારે દર્શન સમ્યક થાય છે ત્યારે આનંદનો અનુભવ અવિનાભાવીપણે આવે આવે ને આવે જ, ના આવે એવું કોઈ જીવને બને નહીં. તિર્યંચનો જીવ હોય તો પણ એને કાદવમાં એઠવાડના ખાબોચિયામાં દેડકાને અનુભવ થાય, ગંદકી હોય તો પણ અંદરમાં એને સિદ્ધના પરમાનંદનો નમૂનો અંદરમાં અનુભવ ગોચર થાય, ત્યારે એને શ્રદ્ધા થઈ ને ચોથું ગુણસ્થાન થયું એમ કહેવામાં આવે છે. ત્યાં સુધી સઘળા જીવોને પહેલું જ ગુણસ્થાન વર્તે છે, ગમે તે વેશમાં લિબાસમાં પ્રકારમાં હોય તો પણ બધું પહેલું ગુણસ્થાન સિવાય બીજું કાંઈ નથી. કેમ કે બીજું ત્રીજું તો ઉતરતી વખતનું છે, ચોથેથી કોઈ પડે તો ત્રીજા બીજામાં થઈને પહેલામાં આવે. એટલે ચડે ત્યારે તો સીધું પહેલામાંથી ચોથામાં આવે, કાં પહેલું હોય ને કાં ચોથું હોય. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે તત્વાર્થ શ્રદ્ધાને સમ્યક કહ્યું છે, ચારિત્રને કઈ કહ્યું નથી. શ્રદ્ધાંત તો તત્વાર્થ શ્રદ્ધાનં સમ્યક દર્શનમ એવું સૂત્ર છે મા સ્વામી મહારાજનું. આ સૂત્ર છે કે તત્વાર્થ શ્રદ્ધાનં સમ્યક દર્શનમ. એ તત્વાર્થની જે શ્રદ્ધા છે, નવ તત્વો છે ને, પણ નવ નવમાં બહુવચન આ નથી લીધું, એને સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોય એને ખ્યાલ આવે વ્યાકરણ કે તત્વો નવ છે એટલે બહુ છે એક નથી. પણ અહીંયા સમ્યક દર્શનમ લીધું છે ત્યાં તત્વાર્થ શ્રદ્ધાનમ એક વચનમાં લઈ લીધું છે. એટલે ભૂતાર્થને આશ્રિત આત્મતત્વને આશ્રિત જે નવેનું જ્ઞાન, એ જ્ઞાન પ્રધાન શ્રદ્ધાનનું કથન છે. શ્રદ્ધા પ્રધાન શ્રદ્ધાનનું કથન નથી, પણ જ્ઞાન પ્રધાન શ્રદ્ધાનનું કથન છે. અને આનંદ સહિત શ્રદ્ધા હોય એ ચારિત્ર પ્રધાન કથન શ્રદ્ધાનનું કથન છે. શુદ્ધોપયોગ સ્થિરતા થાય એ વખતે એ ચારિત્ર પ્રધાન શ્રદ્ધાનનું કથન છે. ઉત્તર કહે છે ને હજી દરેકની વ્યાખ્યા ત્રણ પ્રકારે છે, શ્રદ્ધાન જ્ઞાન અને ચારિત્રની ત્રણેયની વ્યાખ્યા ત્રણ પ્રકારે શાસ્ત્રમાં આવે છે. અને એ રીતે ત્રણ કરીને નવ વ્યાખ્યા થઈ છે શ્રદ્ધાની, શ્રદ્ધા પ્રધાન જ્ઞાન પ્રધાન અને ચારિત્ર પ્રધાન કથનમાં વ્યાખ્યા આવે છે એને શ્રદ્ધા કહીએ એમ કે. આનંદના અનુભવ સહિત પરિણમન હોય તેને શ્રદ્ધા કહીએ એમ કે. ઉપયોગની સ્થિરતા સહિત અનુભવ હોય એને શ્રદ્ધા કહીએ. બધી આચરણ પ્રધાન થઈ ગયું, સ્થિરતાનું આચરણ આનંદનું આચરણ એમ. અને નવો નવે તત્વના ભૂતાર્થના જ્ઞાનપૂર્વક નવે તત્વનું શ્રદ્ધાન હોય, ભૂતાર્થ તત્વના જ્ઞાનપૂર્વક નવે તત્વનું શ્રદ્ધાન હોય એને સમ્યક દર્શન કહીએ. તેરમી ગાથા સમય સારની એ જ્ઞાન પ્રધાન શ્રદ્ધાનું કથન છે. અને શુદ્ધ આત્માના સિદ્ધ પદ સમાન પોતાના નિજ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ રૂપ જેને શ્રદ્ધાન કહીએ એ શ્રદ્ધા પ્રધાન શ્રદ્ધાનું કથન છે. એવી રીતે સમ્ય જ્ઞાનની શ્રદ્ધા પ્રધાન વ્યાખ્યા, જ્ઞાન પ્રધાન વ્યાખ્યા અને ચારિત્ર પ્રધાન વ્યાખ્યા થાય છે. એ જ રીતે સમ્યક ચારિત્રની શ્રદ્ધા પ્રધાન, જ્ઞાન પ્રધાન અને ચારિત્ર પ્રધાન વ્યાખ્યા થાય. હવે કથનના ભેદોને ન સમજે અને પછી ક્યાં કઈ પ્રધાનતાથી કથન છે એનો ખ્યાલ ન હોય ને કરે તકરાર, જો અહીંયા અમે કઈ છે એમ આવ્યું, પણ હવે ત્યાં શું કહે, કઈ રીતે કથન આવ્યું છે એનો તો ખ્યાલ નથી, અને પછી સાચી ખોટી દલીલો કયા કરે, શાસ્ત્રનો આધાર આપી દઈએ, જો અમે કઈ છે શાસ્ત્રમાં, પણ ત્યાં કઈ પ્રધાનતાથી વાત કરી છે તો કે એવું કથન મોક્ષ માર્ગ પ્રકાશકમાં એવી રીતે આવે છે કે જ્ઞાન પ્રધાન અને આચરણ પ્રધાન શ્રદ્ધાની વ્યાખ્યા કરી હોય છે, પછી એમાં તકરાર કરે, જો ટોડરમલજી આમ કહે છે, પણ હવે ત્યાં જ્ઞાન પ્રધાન વાત છે, શ્રદ્ધાની શ્રદ્ધા પ્રધાન વાત ત્યાં નથી, પણ એનો ખ્યાલ ન હોય એટલે સાચી ખોટી આધાર આપીને દલીલો કરવામાં આવે છે. એ રીતે વાત લીધી છે, પ્રશ્ન એ રીતે પૂછો છે કે એકલી શ્રદ્ધા હોય કે અનુભવ હોય, કે અનુભવ વિના શ્રદ્ધા હોતી નથી, અથવા શ્રદ્ધાને સમ્યક શ્રદ્ધા ત્યારે જ કહી શકાય છે કે જ્યારે અભેદ અનુભવ સ્વસંવેદન રૂપ થતો હોય ત્યારે, નહીતર તો એને શ્રદ્ધા એવું નામ દેવાય. પણ અમે એવું માનીએ છીએ, એવું દ્રઢ માનીએ છીએ કે અમારો આત્મા આવો જ છે, એવો શાસ્ત્રમાં કહ્યો, એવો દ્રઢપણે, એવા દ્રઢપણે માનીએ છીએ કે ઉપરથી સિદ્ધ ભગવાન ફેરવવા આવે તો ન ફરે, એવી અમારી શ્રદ્ધા છે. આમ ગપ્પા મારે સિદ્ધ ભગવાનની કાંઈ જરૂર નથી, કોઈ ખરખો ખરખાઈનો તર્ક આપશે ને તોય તારું ઠેકાણું રહેશે, ને જે તર્ક ન્યાય આશ્રિત એને માન્યું છે, જેનો આધાર તર્કનો વિકલ્પ છે, રાગ છે ક્ષણિક, એનો આધાર જેને માન્યતામાં લીધો છે એને તો હરખાઈનો કોઈ તર્ક આપશે એટલે એના દાંડી અડુલ, એને એને એનો પત્તો નહીં થાય, અંદરથી અચમચી જશે. એટલે આપણે આમ માન્યું હતું ને, વળી આ કાંઈક બીજું કે છે, કાંઈક કાંઈક લેવું હશે, કાંઈક કોને ખબર, પણ આવું પણ હમણાં તો એમ કહેતો તો સીધો ઉતરે તો એનો ફરે, સીધ ઉતારવાની કાંઈ તારા માટે જરૂર નથી, કોઈક વિશેષ બુદ્ધિ વાળો તર્ક વાળો મળે ત્યાં એને એની માનેલી શ્રદ્ધાનું પોલાણનો અનુભવ થવા માંડે છે. એવી પાંગળી કહેવાતી શ્રદ્ધા હોય છે. એટલે તો સોગાનીજીને કોઈ પૂછ્યું છે કે અમારે આત્માની દ્રઢ શ્રદ્ધા કરવી, પાકી દ્રઢ શ્રદ્ધા કરવી કે યથાર્થ શ્રદ્ધા કરવી, તો કે યથાર્થ શ્રદ્ધા કરવી, યથાર્થ શ્રદ્ધા જ દ્રઢ શ્રદ્ધા છે. એટલી દ્રઢ શ્રદ્ધા કોને યથાર્થતા ન હોય તો એમાં દ્રઢતા પણ રહેતી નથી, એ દ્રઢતા વિચલિત થઈ જાય છે. એટલે અહીંયા અનુભવ હોય જ છે એ વાત લીધી છે. ત્યારે બીજો પ્રશ્ન એમાં ને એમાં કર્યો છે કે તત્વાર્થ શ્રદ્ધાને સમ્યક કહ્યું છે, પણ ચારિત્રને તો સમ્યક કહ્યું નથી, તત્વાર્થની શ્રદ્ધા કહી તેને સમ્યક કહ્યું છે, તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શનમ, પણ કોઈ અનુભવમાં તો સ્થિરતા છે ઉપયોગની, એને તો કાંઈ ચારિત્રનું તો કંઈ સૂત્ર આવતું નથી. તો કે એનું કારણ એ છે કે ચારિત્રની પર્યાય મુખ્યપણે દેશ ચારિત્ર અને સર્વવૃત્તિનું ચારિત્ર જે પાંચમા છઠ્ઠા ગુણ સ્થાને હોય છે, મુખ્યપણે ત્યાંથી ચારિત્રની વાત મોક્ષ માર્ગની અંદર ગણતરીમાં લેવામાં આવે છે. જ્યારે ચોથા વાળાને તો સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું હોવા છતાં ચારિત્રની મુખ્ય વાત નથી લેવાતી, અવિરતપણું ગણાય છે ત્યાં. એટલે ત્યાં શ્રદ્ધાની વ્યાખ્યા ચારિત્ર પ્રધાનતાથી ખાસ કરવામાં આવતી નથી, છતાં ક્યાંક ક્યાંક વાત છે પણ એની મુખ્યતાથી વાત આવતી નથી. એટલી વાત છે. Thank you.